थे मंजुल चे कणाचल कदा पूरा भला केश छे तेजस्वी सुविशाल भाल विलसे नेत्रो बहु बेश छे नासाग्रे धरि दृष्टि ते नव चले नासादिशे निर्मली शोभे छे मुख चंद्र बिंब सरखो ते मंदहासे मली वर्णिवे शरमणीय दर्शनम् मंदहास रुचिरानना पूजितं सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन ओम श्री अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः श्री हरि कृष्णाय नमो नमः श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज जय श्री लाडिला घनश्याम महाराज जय श्री नारायण मुनि देव जय दरेक भक्तों ने जय वाला भक्तों दिव्य मंदिर में बिराजता आनंद ब्रह्मांड ना आधार अपना मोक्षना दाता वाला वाला लाडीला श्री घनश्याम महाराज पूज्यपाद मोटा स्वामी पूज्य हरिप्रकाश स्वामी वगैरह ब्रह्मनिष्ठ संतो पार्षदों वाला भक्तजन आज ना परम पवित्र दिवसे भगवान ने प्रार्थना करिए महाराज आओ અમારા હૃદયમાં બિરાજો અમને તમારું ક્ષણ માત્રે વિસ્મરણ ન થાય એવી કૃપા કરજો સદગુરુવર્ય નિષ્કુળાનંદ સ્વામી ધીરજ આખ્યાન ગ્રંથમાં 41માં કડવાથી નળ રાજાની કથા લખે છે મહાન સત્યવાદી વીરસેન રાજાના પુત્ર હતા નળ રાજા ભગવાનના પરમ ભક્ત હતા સત્યવાદી હતા અને દિલના બહુ ઉદાર હતા અનેક સદગુણોથી આ રાજા યુક્ત હતા આગળ બધા રાજાઓ થઈ ગયા છે એનામાં ગુણો બહુ મહાન હતા રાજા છે ને ભગવાનનો અંશ કહેવાય છે જો ધર્મવાળા રાજા હોય ભક્ત હોય સત્યવાદી હોય તો એમને ત્યાં જરૂર ભગવાન આવે છે વળી કહું વાત હરિજન ની અમલજી નલરપુરીનો રાજા એક નળજી રૂપ ગુણશીલ ઉદાર નિર્મળજી એવો વીરસેનનો સુત સબળજી આવો રાજા હતો, બહુ બળિયો હતો, ઉદાર હતો, ચારિત્રવાન હતો, રૂપ ગુણ શીણ રૂપ ગુણશીલ વગેરે સદગુણોથી યુક્ત હતો. સબળ ને સત્યવાદી સુણી દમયંતી એ વિચારી વાત વરવું છે એ નળ ને બીજા પુરુષ તાતને ભ્રાત. સબળ અને સત્યવાદી આ રાજાના ગુણો સાંભળી અને એક ભીમ રાજાની કન્યા હતી દમયંતી, એણે નક્કી કર્યું કે મારે તો નળને વરવું છે. મનોમન નક્કી કરી લીધેલું. એ વાતની એના પિતાને ખબર નથી. ઘણી વાર આ સમાજમાં પણ એવું થતું હોય છે કે દીકરીઓ પોતાની મેળે નક્કી કરી લેતી હોય છે, એના મા બાપને પણ ખબર હોતી નથી, કહી શકતા ન હોય ને કઈ કહેવાય એવું હોય નહીં. પણ આ તો પતિવ્રતા નારી હતી અને રાજા એવો સત્યવાદી હતો. આ કોઈ પ્રેમ કે મોહમાં ફસાયેલા વ્યક્તિ નહોતા. આ તો એના સદગુણો જોઈ અને દમયંતીએ નિર્ણય કર્યો હતો કે વરવું છે નળ રાજાને. બીજા તો પુરુષ જેટલા છે આ દુનિયાની અંદર એ બાપ અને ભાઈ સમાન છે. આ પતિવ્રતા નારીનું લક્ષણ છે. એટલે એના પિતાને ખબર નથી. એટલે જ્યારે ઉંમર લાયક આ દીકરી થઈ એટલે એના પિતાએ સ્વયંવર રચ્યો છે. પહેલાના જમાનામાં સ્વયંવર રચતા, કન્યા એક હોય, માગુ નાખનારા બહુ હોય, પછી સ્વયંવરમાં જેને વરમાળા પહેરાવે ને એ રાજકુંવરી કન્યાને લઈ જાય, બીજા બધા પાછા વયા જાય. વરવું છે એ નળને એહ વાત ન જાણે તાત એહ નો રચો સ્વયંવર તહેવાર. તેમાં રાજા તેડાવ્યા સહુ આવવા થયા તૈયાર. અમુક તારીખ નક્કી થઈ કે આ તારીખે આ વારે આ તિથિએ સ્વયંવર ચોસે, માટે બધા રાજાઓ હતા ને એ બધા તૈયાર થઈ ગયા છે. આ વાત નારદે જૈન ઇન્દ્રને, ધર્મને અગ્નિ અને વરુણને જૈન વાત કરી છે. આજ નારદજીને હવે પરીક્ષા લેવાનું મન થયું છે કે દમયંતની ટેક કેવી છે, સાચી ટેક છે ખોટી છે, થોડીક પરીક્ષા લઈ જોઈ. નારદજીનું કામ ઘણું સારું ખરું ને પાછું ઘણું મોળું ખરું, ન્યા જઈને શું કહેવાની જરૂર હતી કહો. સ્વર્ગમાં પોઈ ગયા ન્યા જઈને ઇન્દ્રને કે વરુણને કે ધર્મને કે અગ્નિ ચાર જણાને કીધું કે ભાઈ પૃથ્વી લોકમાં ભીમની કન્યા છે ને એના મેં ગુણ બહુ સારા સાંભળ્યા છે, માટે તમારે વરવા યોગ્ય છે. આવડા તો તૈયાર જ બેઠા હોય, નામ સાંભળે લે દોડે કહો. એને જરાય લાજ શરમ ન આવે કે અમે દેવતાઓ છીએ, આ મનુષ્ય લોકના માનવી છે, અમારે એને સેટિંગ ન આવે. બોલો, ઘણા નો સેટિંગ ન આવતું તો ફિટ કરી દી. નાયત બીજી હોય, જાયત બીજી હોય, કઈ મેળ ન હોય. પણ ઓલો ઘણો ના પાડતા, પણ આવડા સેટિંગ કરવાનું તો પછી શું કરે કહો. તમે પગરખા ઉતારો ને, કોકના જોડામાં પગ નાખો ને તરત પગરખું કહે તારો નથી, હું તારો નથી જાળવ્યો. ઓલો કે સેટિંગ નથી આવતું, કે સેટિંગ નો આવે કે આવે પણ તને લઈ જવાનું છે, બીજાને આવું પડી જાય. બોલો, હા પરણે પગ ગાલે. તમે રોજ જોડા પહેરતા એમાં પગ નાખો ને કહી જ દે કે તમારો જોડો છે બીજાનો છે, પણ એને લઈ જ જવું હોય તો શું કરવાનું કહો. એમાં દેવતાઓ છે ને બહુ સ્વાર્થી છે, બીજાને હેરાન કરવામાં જ રાજી. નારદજી એમ કહે છે કે તમારા લાયકી કન્યા છે માટે તમે વરો એને. પછી આવડે નક્કી કરી નાખ્યું, પણ નારદજી એક વાત કરી એને, પણ એને વરવું છે નળને એવી દઢ ધારી છે ટેક, ટેક ત જાવી તમે વરો તો વળે વડો વિશે. દમયંતી તો ટેક ધારી છે, વરવું તો નળ રાજાને જ વરવું, બીજાને નહીં. માટે જો તમે એની ટેક તજાવીને તમે વરો તો તમારે લાભ મોટો થશે. જો આમ નારદજી કે નારાયણ નારાયણ કરતા વૈયા નાવડાને દોડતા કરી દીધા. બોલો, નારદજીની આ ક્રિયા આપણને પહેલી લાગે, પણ આમાંય પણ કાંઈક જીવનું કલ્યાણ હોય. સંત છે ને ક્યારેય કોઈને અવળે રસ્તે ચડાવતા નથી, એ અંતમાં એનું કલ્યાણ હોય એમાં આપણને લાગે. એટલે જ કહેવત છે કે સત્પુરુષનો શાપ છે ને એ વરદાન રૂપ હોય છે, અને દુર્જનના આશીર્વાદ હોય ને એ દુઃખરૂપ હોય છે. કહો, માટે દુર્જનના આશીર્વાદે હારા એ કરતા સત્પુરુષનો શાપ હારો, એમાં એનું કલ્યાણ હોય છે. દુર્વાસે જોવો નહીં, બદ્રિકાશ્રમમાં શાપ આપ્યો તો આપણે બધા ફાવી ગયા કે નહીં? મહારાજને આવવું પડ્યું ને, સંતોને આવવું પડ્યું ને, ભક્તોને આવવું પડ્યું ને, આપણે યોગમાં આવી ગયા. કહો, શાપ જ ન આપ્યો તો કાંઈ મહારાજ આવત ને કાંઈ બધો સત્સંગ મળત? એટલે મહત્પુરુષનો શાપ પણ વરદાનરૂપ હોય છે, દુર્જનના આશીર્વાદ પણ દુઃખરૂપ હોય છે. નારદજીએ કીધું કે નળ તો બહુ અંતરે નિર્મળ છે, એને કોઈ પરણવાની ઈચ્છા નથી. તમે જઈને એને કહેશો ને તો એ તરત હા પાડી દઈશ કે તમે પરણો, વાંધો નહીં, મારે કાંઈ દમયંતીને પરણવું એવું છે નહીં. કહો, કેટલો નિર્મળ મનનો આ રાજા છે. નળ અંતરે નિર્મળ છે, જેમ કહેશો તેમ કરશે, તજી પ્રિય પોતાતણું તમારું પ્રિય અનુસરશે. પોતાનું પ્રિય હશે ને જાતું કરીને બીજાનું તમારું પ્રિય કરશે. ઘણા રાજાઓ પોતાના પ્રિયને છોડી અને બીજાના પ્રિય માટે મહેનત કરતા હોય છે, બીજાના હિત માટે પ્રયત્ન કરતા હોય છે. પોતાને ન મળે કે પોતાને દુઃખ થાય એની સામે એની દ્રષ્ટિ નથી હોતી, પણ સામાવાળા સુખી થાય એની સામે એની દ્રષ્ટિ હોય છે. ચારે ચારે મળી કહ્યું નળને, તું કર અમારા વખાણ, તું તારી નિંદા કરજે તો અમને વર્ષે હજાર. ચારે આવ્યા નળ રાજા પાસે, ઇન્દ્ર ધર્મ અગ્નિ વરુણ, કે તું સને અમારા વખાણ કરીને તારી તું નિંદા કર તો દમયંતીની જે કાંઈ ટેક છે એ ફરી જાય. આ માણસ પોતાની નિંદા કરતો હોય તો એ માણસ શ્રેષ્ઠ લાગે છે, જ્યારે બીજાની નિંદા કરતો હોય ને ત્યારે એ માણસ બહુ ખરાબ લાગે છે. બે વખતે માણસ ખરાબ લાગે છે, એક પોતાની બીજાની નિંદા કરતો હોય ત્યારે ખરાબ દેખાય છે, અને એક પોતાના ગુણ જે જાહેર કરતો હોય ત્યારે બહુ ખરાબ દેખાય છે માણસ. પોતાની જ્યારે નિંદા કરે અને બીજાના ગુણ જાહેર કરે ને ત્યારે માણસ સારો દેખાતો હોય છે. આજ આ ચારેય કીધું છે તું અમારા વખાણ કર, તું તારી નિંદા કરજે એટલે કન્યા અમને વરસે. લ્યો, સ્વાર્થ કેટલો છે આને વરવાનો, નથી જોતા ધર્મ કે નથી જોતા સત્ય. બસ ત્યારે નળે કહ્યું જય દમયંતીને, ઇન્દ્ર અગ્નિ ધર્મને વરુણ, એને વર તું વેગે કરી તો તારે તોલે આવે કહું કોણ. દમયંતીની પાસે જઈ અને નળે કીધું છે કે દેવી, ઇન્દ્ર અગ્નિ ધર્મ અને વરુણ એને તું વરને તો ઇન્દ્રની ઇન્દ્રાણી થઈ જાય, સ્વર્ગની રાણી બની જાય, મને વરીશ ને હું કરીશ? હું તો એક મનુષ્ય લોકનો માનવી છું, મારી આવરદા પણ ટૂંકી છે, અહીંયા તો દુઃખ ને સુખના વાદળા ચીડ્યા કરે છે, ત્યાં તો અજર અમર છે દેવતાઓ, વ્રત પણ ક્યારે આવતું નથી, કોઈ બીમાર પડતા નથી. કહો એ કેટલું સારું કહેવાય, બીમાર ન પડે, કોઈ રોગ ન થાય, પાછા જુવાન ને જુવાન રહે. એટલે સમજાવે છે દમયંત, તું એને વર એમ તો તું સુખી થાયશ, મને વરીન તો તું દુખી થવાની છો, આમ કોણ કહી શકે? કહો એ રાજા કેટલો નિર્મળ હશે, કેટલો નિષ્કામ ભાવ હશે, એને સ્વાર્થનો તો એના હૃદયમાં છાંટો નહીં હોય ને, નકર આવી વાત કાંઈ કરી શકે ન થાય. ત્યારે દમયંતી શું કહે છે? ત્યારે દમયંતી કહે, એ દેવતા, હું તો વરી છું નળરાય, હવે ડગાવું જો દિલને તો પતિવ્રતા પણ જાય. રાજા હું તો તમને વરી ચૂકી છું, એ તો દેવતાઓ છે, દેવતાને મનુષ્યને મેળ બાંધે નહીં, હા સેટિંગ નો આવે, માટે હવે જો દલડું ડગાવું ને તો મારું પતિવ્રતા પણ નાશ પામે. આ પતિવ્રતાપણાના ધર્મ જે પાળતા હોય ને એની એને ખુમારી હોય છે. શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું, પતિવ્રતા સ્ત્રી હોય એનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય અને નપુંસક હોય, તોય પણ ઈશ્વરની પેઠે એને સેવવો, પતિ પ્રત્યે કટુ વચન બોલવું નહીં ક્યારેય. જો આ પતિવ્રતા નારીના ધર્મ છે. કટુ વચન એટલે કડવું વચન, પતિને ક્યારેય પત્ની કડવું વચન ન કહી, પતિવ્રતા નારી હોય ને એની વાત છે. બાકી તો હું કે કઈ નક્કી ન હોય, કહો એ તમને ખબર હોય, અમને કઈ હોય નહીં. એ ખાવા બેસે ને ત્યારે જ કેસેટ શરૂ કરે, હા દેવલાને તો રોટલાના બટકારે ઉતારતું જવું પડે. માંડ બિચારો ધંધેથી ઘેરે શાંતિ લેવા આવ્યો હોય, પેલા મેનેજરે શેઠે ટડકાવ્યો હોય ને ઘેર આવે તો આ બાદશાહ ટડકાવે, એને તો કરવું શું હવે? કહો પતિ પ્રત્યે પતિવ્રતા નારી ક્યારે કુશ શબ્દ નો બોલે, કડવા વચન કોઈ દી ન કહે, એ પતિવ્રતા નારીના ધર્મ છે. ગમે એટલું એના જીવનમાં પછી દુઃખ આવે, એ પતિના સુખે સુખી ને પતિના દુઃખે દુઃખી હોય છે, ક્યારે મન નો ડગાવે. પછી બસ પરિણો એ પતિ બીજા જગતમાં જેટલા છે એ બાપ અને ભાઈ સમાન માને. પતિવ્રતા નારી એનો સ્પર્શ કરતા તો વાયુદેવ પણ બીવે છે. કહો રાજભાઈ ધામમાં ગયા ને, પછી અગ્નિ એને લાગતો નહોતો, બીતો હતો કે આ સતી નારીનો સ્પર્શ કરું તો હું બળીને ખાક થઈ જઈશ. હા પછી બધાએ કીધું કે હવે સતી તો વૈયા ગયા છે, આ તો એનો દેહ પંચભૂતનો પીડ્યો છે. કહો એની નનામી સ્ત્રીઓ એ ઉપાડી હતી. રાજભાઈ કહેવાય રહ્યું હતું કે મારા દેહને કોઈ પુરુષ ન અડે, હા પુરુષથી 18 હાથ છેટે રહેતા હતા, કેવા નિયમ પાળતા, નવ નવ ટાંક અનાજ જમતા. રાજભાઈને ત્યાગનું અંગ, બોલો એના જેવો કોઈનો ત્યાગ નહીં. ત્યારે આ પરિણા ધણીનો ત્યાગ કરી અને ગઢપુરમાં રહી અને આ લોકોએ મહારાજને પતિ તરીકે સ્વીકારીને આ જીવન ભજન કર્યું. આ બધી રાજકુમારીઓ હતી, રાજાની દીકરીઓ હતી, જેવી તેવી નહોતી, પણ એક ભગવાન ભજવા માટે બધા સુખનો ત્યાગ કરી દીધો. ઓ ભગવાન મેળવા હોય એને સુખ છોડવા પડે છે, તો જ ભગવાન મળે. હારા હારા ભોગ ભોગવાશ અને ભગવાન મેળવવાશ એ કોઈ દી બને નહીં. શેરડીનો રોટલો હારે ખવાય નહીં ભાઈ, શેરડી ખાવ સોદા બહાર કાઢવા પડે, રોટલો અંદર ઉતારવાનો મેળ પડે. એમ ભગવાન ભજવા હોય એને હારા પંચ વિષયના ભોગ ત્યાગવા પડે છે, તપ કરવું પડે છે, ભગવાનને રાજી કરવા માટે વિષયો છોડવા પડે છે. પતિવ્રતા નારીનું મન ગમે એવો તાલેવર પુરુષ હોય, રૂપવાન હોય, ચતુર હોય, રે ઇન્દ્ર જેવો રૂપાળો હોય, પણ પતિવ્રતા નારીનું મન ડગે નહીં, કહો એને પતિવ્રતા કહેવાય. તો ઘણાને પુરુષોને એવું થાય કે મારે ઘેરે પતિવ્રતા નારી હોય તો સારું, પણ શાસ્ત્રમાં લખ્યું છે કે જેને હો જન્મના પુન હોય ને એને ઘેર પતિવ્રતા નારી હોય. તમારે ન હોય તો તમારી જ ખોટ કહેવાય ને ભાઈ, હે? હા, માટે તપ કરવા મળો ને પુન કરવા મળો એટલે મળશે. હા, એ કાંઈ પુન ન હોય ને તપ ન હોય તો બીજી ભાતનું મળે તો આખી જિંદગી ધડીકા લેવાના, ઢવડીને પૂરું કરવાનું. ઓ એક યુવાન આવ્યો હતો 15 દી પહેલાં, એ કે મારે છૂટા છેડા લઈ લેવા છે. મેં કીધું કેમ? એ કે કંટાળી ગયો થાવ કે. મેં કીધું ભાઈ બીજું કરવાનું છે? તો કે ના, હવે તો એ માર્ગે જાય બીજો કે. બોલો. મેં કીધું બીજું કરવાનું હોય છૂટા છેડા ન કરતો, એમને રહેવાનું હોય એકલા, ભજન કરવું હોય તો કરજે, નકર એક ગાળિયામાંથી નીકળીને બીજા ગાળિયામાં ફસાય પાછો. કહો. એ કે ના સ્વામી, હવે એ કોઈ મને કે વાસના નથી રહીને કાંઈ નથી રહ્યું. મેં કીધું સાબાશ છે તને. એ કે સેટિંગ આવતું જ નથી, રોજ ઝઘડા થાય છે, એને કાંઈ ધર્મ પાળવો નથી, ભક્તિ કરવી નથી, કાંઈ ગાળવું સાળવું નથી, મારે નિયમ પાળવા, આ કાયમ ડખા ભાઈ. કહો. એને મોજ શોખ કરવા છે, મને એ ફાવતું, મારે મંદિર જવું હોય તો એ કે હાલો ફરવા જવું છે, એ કે ભારે કજોડું છું. એને એના બાપાએ કીધું એને ભાઈ, એ કે ન તમને હરખું આવે તો અહીં મૂકી દેજો, એને ખબર હોય ને. બોલો. એટલે કે હું હિંમતમાં આવી ગયો છું, નકર તો ઓલા નથી કહેતો પોપટ ક્યાંય ગયો, પોપટ ક્યાંય નહીં ગયો, પાંજરામાં પીરાય પુરાઈ ગયો છે. હા, છૂટા છેડા લે તો મેળ પડે એવું નથી. માટે આ દમયંતીએ તો વિચાર કર્યો છે કે હું તો પતિવ્રતા છું, હવે દિલ ડગાવું ને તો મારું પતિવ્રતા પણ જાય. પતિવ્રતા નારીને પિયું સંગ પ્રીતિ, હે? પતિને રીજાની તે તો જાણે સર્વ રીતિ. કહો. પતિવ્રતા નારીને તો એના પિયું સંગે જ પ્રીતિ હોય, બાકી દુનિયામાં ગમે થતું હોય એનું દિલ ડગે નહીં. આજ આ સમાજની અંદર તમે જુઓ તો એક કવિએ કીધું કે દ્રૌપદી જેવા પતિવ્રતા હતા તો એના વસ્ત્રો સંભાળવા માટે ભગવાન શ્રી કૃષ્ણને આવવું પડ્યું હતું. દુશ્યાસને જ્યારે શિર ખેંચ્યા ને ત્યારે એની લાજ રાખવા માટે ભગવાનને આવવું પડ્યું હતું. પરંતુ આજની યુવતી નારીઓએ તો કે એ ભગવાનને એ તકલીફથી મુક્ત કરી દીધા, આવવું પડે એવું છે જ નહીં. બોલો. લાજ હોય તો આવવું પડે ને. હે, એક વિદ્વાને તો એવું કીધું કે આજે યુવતીઓ દ્વારા શરીરને ઢાંકવા માટે નહીં પણ દેહ પ્રદર્શન કરવા માટે કપડાં પહેરાય છે. શરીર ઢાંકવા માટે નહીં, દેહ પ્રદર્શન, અમને બધા જોવે, કહો, એ પાપ છે બધું. સ્ત્રી હારા કપડાં પહેરી બની ઠરીને બહેન, કોઈ પુરુષ એની સામે જોવે અને એમાં એ સંકલ્પ ખરાબ કરે તો પાપ એને લાગે છે. કહો, શ્રીરંગ ક્ષેત્રની અંદર એક ગોદંબા નામની કન્યા થઈ ગઈ, મહાન ભગત શ્રીરંગ ભગવાનની. એ કન્યા એના પિતાજી હતા માળી, એનું નામ હતું વિષ્ણુચિત્ત માળી. એવા પવિત્ર, એમને ઘેર આ દીકરી જન્મેલી. નાનપણથી એવી એ બાઈ ભગવાનની ભગત હતી. તે કાંઈ પણ કપડાં પહેરે એટલે અરીસામાં જોવે, પછી અરીસામાં જોઈને એમ કે આ કપડાં હું પહેરું છું એ મારા ભગવાનને ગમશે. શણગાર બધા કરે પણ તાન એટલું કે હું જે આ વસ્ત્ર પહેરું છું, આ શણગાર કરું છું, એ મારા શ્રીરંગ ભગવાનને ગમશે કે નહીં ગમે. વારે વારે જોયા કરે, દર્શને જાય, ભગવાન સામે ઊભી રહે, દર્શન કરે. આ રોજનો સમય થઈ ગયો. કપડાં પહેરવામાં એના જીવનમાં એણે ભગવાનનો સંબંધ જોડી દીધો. વિચાર કરો, કપડાં તો આપણે પહેરીએ છીએ પણ બીજાને બતાવવા માટે. કહો કે હું કેવો લાગું છું, બહુ ભૂંડો લાગશો, સારો નથી લાગતો. આ જીન્સના પેન્ટ પહેરે ને તો બહુ ભૂંડા લાગે બધા. કહો, રોજનો આનો નિયમ છે, સારા સારા કપડાં પહેરે પણ એના ધણી ભગવાનને રાજી કરવા માટે પહેરે છે. આ કપડાં પહેરીશ તો ભગવાનને ગમશે, આ કપડાં પહેરીશ તો ભગવાનને નહીં ગમે, આવા વિચારમાં જ આખો દિવસ કાઢે છે, ભક્તિ કરે છે. એટલે આવી રીતે ભક્તિ કરતા કરતા એક દિવસ એના પિતા રોજ ભગવાન માટે હાર બનાવતા હતા. એટલે હાર સાંજે બનાવે ને સવારે શ્રીરંગ ભગવાનને ચડાવે. પછી એક દિવસ તો એ હાર જે બનાવેલો હતો ને એ ગોદંબાએ પહેરી લીધો અને અરીસામાં જોઈને કહે છે કે મહારાજ, આજે મેં હાર પહેર્યો છે એ તમને ગમશે કે નહીં? આ હાર પહેરીને તમે કેવા શોભશો, આ તો એક ભગવાનના રંગમાં રંગાયેલી છે. અને એના બાપાને પછી ખબર પડી કે ભગવાનને પહેરાવાનો હાર આ છોકરીએ પહેરી લીધો છે, હવે તો એ હાર ભગવાનને ચડે નહીં, ભગવાનનો અપરાધ થાય પહેરાવી તો, કારણ કે એ અશુદ્ધ થઈ ગયો. ભગવાનનો પહેરેલો હોય, સંતનો પહેરેલો હોય તો એ બીજા પહેરી શકે, પણ બીજાનો પહેરેલો હોય બીજા સંત કે ભગવાન પહેરી ન શકે. એટલે એના પિતાએ બહુ વેઢ્યા, ખીજાણા બહુ, કે બેટા તું આ શું કરશો, ભગવાનને બનાવેલો હાર, ભગવાન માટે બનાવેલો હાર એ તારે પહેરાય, ક્યારેય ન પહેરાય. પછી આ દીકરી તો માંડી રડવા. રાત્રિએ એના બાપા હુતા એટલે શ્રીરંગ ભગવાને સ્વપ્નમાં દર્શન દીધા કે તું ગોદંબાને વઢ્યો કેમ, ખબરદાર કોઈ દી વઢતો એને, એનો પહેરેલો હાર મને બહુ ગમે છે. કોણ કહે છે? ભગવાન શ્રીરંગ કે એનો પહેરેલો હાર મને બહુ ગમે છે, માટે એનો પહેરેલો હાર હું પહેરીશ. અને કહેવાય છે કે દીકરીએ પછી એમ કીધું એના પિતાને, પિતાજી મારે તો શ્રીરંગ ભગવાન સાથે લગ્ન કરવા છે, મારે કોઈ બીજાને વરવું નથી. એટલે ત્યાંના રાજાની પરવાનગી લઈ અને ધામધૂમથી શ્રીરંગ ભગવાન સાથે એ કન્યાના લગ્ન કર્યા મૂર્તિ દ્વારા. અને ભક્તિ કરે છે, પણ ભક્તિ કરતા કરતા એવી પરાકાષ્ઠાની ભક્તિ પહોંચી કે એક દિવસ શ્રીરંગ ભગવાનની મૂર્તિમાં એ સમાઈ ગઈ. ભક્તને ભગવાન એનામાં સમાવી લે છે. જ્યારે પ્રેમની પરાકાષ્ઠા વધી જાય છે ને ત્યારે, કહો, આજ પણ ત્યાં તમે જાઓ તો બાજુમાં ગોદંબાનું મંદિર છે. શ્રીરંગ ક્ષેત્રમાં ગયા છો? નિત્ય આજનો પણ એવો ક્રમ છે. પહેલા એ મંદિરમાં હાર પહેરે ગોદંબા, પછી એ જ હાર શ્રીરંગ ભગવાનને ધરાવવામાં આવે છે. અવળી ગંગા કહો, આ છે ભક્તિની પરાકાષ્ઠા, પ્રેમ લક્ષણા ભક્તિ. ભગવાન પણ જેને વશ થઈ જાય છે, વિચાર કરો કેવા કેવા ભક્ત થાય છે. આપણી તો બુદ્ધિ કામ ન કરે. ભગવાન પણ જેને વશ થઈ જતા હોય છે, એવી ભક્તિ જીવનમાં આવે ને ત્યારે ભગવાન ને ભગત એકમેક થઈ જાય છે. હા, એટલે આ ગોદંબાએ આવી ભક્તિ કરી અને ભગવાનને રાજી કર્યા છે. કહો, માટે એવી ભક્તિ આપણે પણ જીવનમાં કરીએ તો ભગવાન રાજી થાય છે. એણે ભગવાન માટે દેહ ધીર્યો હતો ને, કહો, ભગવાન સાથે લગ્ન કર્યા. આ બાજુ દમયંતી એમ કહેશે કે હું દિલને ડગાવું તો મારું પતિવત્તા પણ જાય. હવે ત્યારે આવડા કે આ બીજો ઉપાય કરી એમ નથી માનતી, તો આપણે ચારે જણા નળનું રૂપ ધરી લઈ. હા, ત્યારે ઇન્દ્રાદિ ચારે નળ થયા પલટાવી પોતાનો વેશ. નિષ્કુળાનંદ કહે નાથ સમરી, આવ્યા ત્યાં નળ નરેશ. પાંચ નળ થયા, કેટલા? ચાર તો ઓલા, આ એક અસલી, ચાર નકલી. એક નળમાં જ પાણી આવે એમ હતું, ઓલામાં જ કઈ આવે એમ નતું. હેઠે ડોળ રાખો કે માટલું રાખો, પણ ભરાય એમ હતું નહીં. સાચો એક નળ હતો. હા, ઘણાના બાથરૂમમાં જોવો ને તો નળ ઘણા હોય, પાણી એકમાં જ આવતું હોય. હા, એટલે ભીખુદાને કે અમે પ્રોગ્રામ કરવા ગયા તો પાંચ સાત પેલા માઇક્રોફોન આગળ મૂકી દીધા, કે એટલા બધાને જરૂર નથી, કે તમે તાર ભલે ને અમે એકાદું જ વાગતું હોય છે, બીજા બીજા તો અમથા શો ના છે. એમ પાંચ નળ આવ્યા, બોલો કન્યાને શું કરવું? બોલો તો ભગવાનનું સ્મરણ કરી સાચો નળ આવ્યો છે, એને બહુ વરવાની ઈચ્છાય નથી, પણ આવડાને તો વરવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે. દેવતાઓ છે એટલે મારા ગમે રૂપ ધરીએ કે પાછા. હા, ઇન્દ્ર પેલા ગૌતમના ઘરમાં ઘેર્યો ત્યારે ગૌતમ ઋષિનું રૂપ લીધું. બોલો કેટલો દુઃખી છો, કેટલો દુઃખી છો ગૌતમના શાપથી. બહુ વિષયી છે દેવતાઓ, એની કરતા માણા હારા હો ભાઈ. હા, ગમે ત્યાં પોગી જાય મળા. ભગવાનનું સ્મરણ કરીને સાચો નળ આવ્યો છે. પછી પાંચે નળ થયા નળ પ્રમાણજી, પતિવ્રતા ધર્મથી પડી ઓળખાણજી. નાખી નળ કંઠે વરમાળ સુજાણજી, સુર નર થયા નિરાશી નિર્વાણજી. પાંચે નળ બેઠા છે એક લાઈનમાં ખુરશીમાં. કન્યાએ આવીને જોયું હાથમાં વરમાળા છે, પણ પતિવ્રતાના ધર્મથી એને ખબર પડી ગઈ કે આ ચાર નકલી છે, આ એક અસલી છે. બોલો, આ પતિવ્રતા નારીનો પ્રભાવ છે, જાણી જાય. સચ્ચ નળ હતો ને એને હાર પહેરાયો છે. ઓલા દેવતાઓ નિરાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, પણ હજી હક નહીં લેવા દયા ને. હા, હજી હેરાન કરશે. કહો, નકર ભાઈ એમ માનવું છે કે હરી ઈચ્છા હવે આપણા ભાગમાં નહીં જ નહીં મળ્યો, હવે હાલો ને આપણે આપણી રીતે રહીએ અને હું કામ પીડવા જોવે. પણ આ લોકો છે ને એ તમારે હેરાન કરી દે. ઘણા માણસો આવા હોય જગતમાં, પોતે તો દુઃખી થાય પણ બીજાને દુઃખી કરે. અને ઘણા માણસ એવા હોય કે પોતે દુઃખી થાય પણ બીજાને સુખી કરે. બોલો, આ ધીરજ આખ્યાનની કથા આપણને એ શીખવાડે છે કે આપણે ભલે દુઃખી થાય પણ બીજાને સુખી કરજો. પોતાને સુખ માને બીજાને દુખી કરે એ માનવનું માનવ જાતિ ન કહેવાય, એ તો અસુર કહેવાય છે. આ દેવતાઓ છે પણ એ દેવ નથી કહેવાતા, કારણ કે એમાં એ દોષોએ પ્રવેશ કર્યો છે. માણસમાં દોષ પ્રવેશ કરે ને એ માણસનું પતન કરે છે. નિરાશી નર અમર ગયા ત્યારે ઇન્દ્રે કર્યો ઉપાય, આપી કળીને આજ્ઞા તું પ્રવેશ કર નળમાય. નિરાશી થઈ ગયા અમર એટલે દેવતાઓ, ચારે નિરાશી થઈને ગયા કે ભાઈ આપણો મેળ પીડ્યો નહીં. ઓલા તણને જ બહુ વાંધો ન હોય પણ ઇન્દ્ર હજી હેઠો બેઠતો નથી. એણે કળીને આજ્ઞા કરી તું નળરાજામાં પ્રવેશ કરી. હા, કળી નળરાજામાં પ્રવેશ કરવા માટે વાહે આટા મારે છે, પણ નળરાજા એટલો પવિત્ર છે, ધર્મશીલ છે, ભક્તિશીલ છે, સદગુણોથી યુક્ત છે. કળી આમાં કઈ રીતે પ્રવેશ કરે કહો, એની તાકાત નથી કે સદગુણે યુક્ત માણસની અંદર કળિયુગ પ્રવેશ કરી શકે. જ્યારે આપણામાં દુર્ગુણ આવે છે, અશુદ્ધિ આવે છે, ત્યારે જ આ બધા પ્રવેશ કરે છે. કહો, એટલે ઘણો સમય વ્યતીત થઈ ગયો, પ્રવેશ કરી શકતો નથી. રાત દિવસ રાજાની પાછળ પાછળ ફેર્યા કરે છે કે ક્યારે આવડો ભૂલ કરે ને પ્રવેશ કરી જાઓ. બોલ. પછી એક દિવસ રાજા નાવા ગયા છે સ્નાન કરવા માટે. ઉતાળ હશે કંઈક નાયા ઉતાળમાં, પણ એક પાની કોરી રહી ગઈ પગની, અને પગની પાની કોરી રહી ન્યાથી કળયુગે પ્રવેશ કર્યો. આ કથા સમજવા જેવી કહેવાય ને, કે ઘણા માણસ નાતા જ નથી તો એમાં કળયુગ તો ઘર કરીને રહેતો હશે કે નહીં. અમુક નાય તો માથું ન પલાળે. કહો, ઘણા જ આવી કડકડતી ઠંડીમાં વિદેશમાં કોઈ નાતા જ નથી. ઓ, એ તો પાણી લેતા નથી, નાતા નથી. આપણા ભારતમાં સારું છે, હોળી નાય છે બધા. 35 વર્ષ પહેલા કારીગર કોઈ નાતા નહીં, 8 દિવસે નાતા, સાંજે નાય ને કાં બપોરે નાય, સવારમાં નહીં. શ્રીજી મહારાજા 200 વર્ષ પહેલા દિશાએ જઈને 70 વાર હાથ ધોવા, પગના તળિયા ધોવા, કોગળા કરવા, પવિત્રપણે નાહવું, એ 200-250 વર્ષ પહેલા શીખવાડેલું છે. ત્યારે જ કોઈ નાવામાં સમજતા જ નહીં. કહો, ઘણા ડોહા એવા હતા ગામડામાં કે ચોમાહા વખતે વરસાદ વખતે જ નાય પલ્લે, તો બીજું ચોમાસું આવી જતું, બાકી નાવાનું નામ નહીં. વિચાર કરો, લ્યો આવા હતા બધા જડ, એને ભગવાન સ્વામિનારાયણ બધાને ભગત બનાવ્યા. એક ભાઈને વર્ષો પહેલા મેં નાવા નિયમ આપ્યો, 10-15 વર્ષ થઈ ગયા છે. મને કે તમે એક દી પછી મળ્યા, મને કે તમે ગામડાના હતા, કે મારે 3 વાગે વાડીએ જવાનું, તમે નાવાનું નિયમ આપ્યું ને હલાડ થયું ખરું કે એ, કે સોણો કોઈ વાતે નીકળે નહીં, 1/2 કલાક તો બળ કરી. મેં કીધું રાખ્યું કે મૂકી દે, કે રાખ્યું છે તમે આપ્યું એટલે રાખવું જ પડે ને, પણ કે તકલીફ બહુ પડે છે. મેં કીધું હજી પૂજાએ આપવાની છે, તકલીફ વિના ક્યાં કાંઈ થાય છે. આ 3 વાગે જાઓ ખેતરે, ત્યારે કંઈક પાક આવે છે ને, એમને આવે પાક. કહો, મહેનત કરવી પડે છે. કળીએ પ્રવેશ કર્યો છે નળ રાજાની અંદર, અશુદ્ધિ થોડીક રહી ગઈ ને એમાં, પ્રવેશ થતા એની બુદ્ધિ ફરી છે. કળિયુગનો પ્રવેશ થાય ને એટલે માણસની બુદ્ધિ ફરે. આ રાજા પરીક્ષિત કેટલો ધર્મવાન હતો, પવિત્ર હતો, ભગત હતો, પણ ઓલા જરાસંધનો મુંગટ પહેર્યો ને એટલે તરત બુદ્ધિ ફરી. એના બાપદાએ તો પેટીમાં મૂકીને તાળું મારી દીધું હતું કે આ જરાસંધનો મુંગટ કોઈ પહેરવો નહીં, નકર આને પહેરતાની સાથે બુદ્ધિ બગડશે. કારણ કે મહારાજ પણ વચનાત્મા કહે છે કે કે સુવર્ણમાં કળીનો વાસ છે, જેવું રૂપ બંધનકારી છે એવું સુવર્ણ પણ બંધનકારી છે. કહો, આ બે માણસને બાંધે છે. એ પરીક્ષિત પાપીનો જરાસંધનો મુંગટ પહેર્યો ને, એટલે એની બુદ્ધિ ફરી મૃગ્યા કરવા ગયો. મૃગ્યા તો કંઈ થયા નહીં, પણ એ તરસ બહુ લાગી તો સમગ્ર સમીક ઋષિના આશ્રમમાં આવ્યો. કહો, ઋષિ તો ધ્યાનમાં બેઠા હતા, એને થોડી ખબર હતી કે આજ રાજા આવશે તો મારે સન્માન કરવું પડે. ઋષિ મહાત્મા તો એની મસ્તીમાં ધ્યાન કરતા હોય, ભજન કરતા હોય. જૈન જ્યાં બેઠો, ઋષિ તો ધ્યાનમાં હતા, ઋષિએ કાંઈ બોલાવ્યા નહીં. ત્યાં તરત એમ છું કે ઋષિએ હું રાજાને મારું સન્માન ન કર્યું, મારું સન્માન કરવું પડે, મારી પ્રજા કહેવાય ગમે એમ. તો પછી તો મરેલો હરફ જોયો, આડાવળો પીડ્યો હતો ને, તે તીરે ચડાવીને ઋષિના ગલામાં વીટ્યો. બોલો, કેવું પાપ કર્યું? કોને કરાયું? કળયુગે, કળયુગે અંદર પ્રવેશ કર્યો. અને એનો દીકરો ગયો હતો સ્નાન કરવા, એ આવ્યો ને જોયું તો બાપાના ગળામાં મરેલો હરફ કોક નાખી ગયો. તરત હાથમાં પાણી લઈને સાપ આપ્યો કે મારા પિતાના ગળામાં જેને સાપ નાખ્યો છે એને 7 દિવસમાં તક્ષક નાગ આવીને કડશે ને એનું મૃત્યુ થશે. સમીક ઋષિ જાગ્યા અને કીધું, બેટા તે બહુ ભૂલ કરી, આ રાજા તો પરીક્ષિત, હવે એને તે શાપ આપ્યો છે, એ રાજા વિનાની પ્રજા બધી દુઃખી થાય, માટે જાણતો કર. પછી વાહે એ બાળક ગયો, રાજાએ મુંગટ ઉતારીને રાજગાદીએ બેઠો ને ત્યાં બુદ્ધિ એની હારી થઈ. એ કે મેં બહુ ભૂલ કરી, મેં મારા જીવનમાં બહુ મોટું પાપ કર્યું, અમારા બાપ દાદાએ ઋષિ મુનિઓની કેવી સેવા કરેલી છે, આજ મેં એ ઋષિનો અપરાધ કર્યો છે. મુંગટ હેઠો ઉતાર્યો ને સારા વિચારો આવવા મળ્યા કે આનું ફળ મને જરૂર મળવું પડે. ત્યાં તો સમાચાર આવ્યા કે રાજા સાવધાન થઈ જાય, જે 7 દિવસમાં તારું મૃત્યુ છે. વિચાર કરો, લ્યો આટલું કળયુગ કરી ગયો. માટે શ્રીજી મહારાજ કહે છે, સુવર્ણ અમને દીઠું ગમતું નથી. આ સોનાના શિખર કરે ગમતું છે મહારાજ? આપણને બહુ ગમે છે, ઠાકોરજીને ગમતું હોય કે ન ગમતું એ જાણે. મહારાજ કે સુવર્ણમાં કળીનો વાસ, ભગવાનને હોવાનું નહોતું ગમતું. હોવાનું છે ને થોડું છે, એટલે બધા એની કિંમત છે. જે વસ્તુ હાવ થોડા પ્રમાણમાં હોય ને એની બહુ કિંમત હોય. હમણાં જો હોનાના 2-5 પર્વત હોત ને ગિરનાર જેવડા, તો કોઈ હોનાનો ભાવ ન પૂછત. કહો, પુસત નથી મળતું એટલે એની તાણ છે. આ જગતની અંદર એવું છે કે જે વસ્તુની તાણ હોય ને એની બહુ કિંમત હોય. આ હીરા જુઓ ને, તમારે ક્યાંય ના ક્યાંય નીકળે થોડા ઘણા, તો એની કિંમત છે. શિરોડી કેટલી નીકળે છે એની કોઈ કિંમત? કહો, નથી મળતું એની તાણ રહે છે. હવે દેવતાઓ અહીંયા હોના ને તાણ નથી, હોના હું જોતા નથી, કારણ કે ત્યાં મેરુ પર્વત આખો હોનાનો છે અને એની ઉપર એમના થાન છે ફરવાના રમણી. તો આપણે પથ્થરના ડુંગરા જેવું એને લાગે છે. આપણે કેમ પથ્થરના ડુંગરામાં કાંઈ મોહ ન થાય? હું કામ તો કે એની કોઈ કિંમત નથી આપણને. પથ્થર જ્યાં અહીંયા હાથમાં આવે છે. કહો, સોનું બધાને એમાં હેત થાય છે એનું કારણ છે કે નથી મળતું એટલે એની કિંમત છે. હમણાં જો પાણીના ભાવમાં મળવા મળે તો કોઈ પહેરે જ મને કહેજો. આ સ્ટીલ ને લોખંડના હાર બનાવીને કોઈ પહેરે છે? એક ધાતુ છે ને, પહેરવા જોવે ને બહુ સારા લાગે. સ્ટીલના હાર કરો, પિત્તળના નહીં પહેરતા, હોના જેવું જ લાગે છે. કહો, પણ એને ખબર છે કે પિત્તળ તો ટન મોઢે મળે છે, હોનું મળતું નહીં એટલે એની કિંમત. બાકી કાંઈ છે નહીં હોના, બહુ મહત્વ ન કરતા હોય એનું. મળતું નથી એટલે એની કિંમત છે. જે વસ્તુ બહુ મળવા માંડે એની કિંમત નહીં. કહો, ક્યારેક ક્યારેક આ રીંગણાનો પાક ન આવે ત્યારે રીંગણા કેટલા રૂપિયાનો કિલો હોય છે, અને ઢગલા બંધ પાક આવે તો મફતના ભાવમાં લઈ જાઓ, તો હું રીંગણાની કિંમત છે? કહો, પાક નથી એટલે એની કિંમત. આ તમારે ખેડૂત જો ને, કપાસ થાય એટલે કિંમત ઘટી જાય, ઓછો પાક થાય તરત કિંમત વધે, એવું છે બધું. અહીંયા નળ રાજામાં કળિયુગે પ્રવેશ કર્યો, બુદ્ધિ ફેરવી છે, એના ભાઈ સાથે જુગારેમાં છે. કળિયુગ પ્રવેશ કરે ત્યારે શું ન કરે કોઈ? એટલે જુગાર રમ્યો ને, જુગારમાં બધું જ હારી ગયો છે. જુગાર વસ્તુ એવી છે, ક્યારે રમી ન જોવે, સીધી મહારાજ ના પાડીશ શિક્ષાપત્રીમાં કે ઝૂકટું ન રમવું. એ ગંજી પતાતી વખતમાં નહીં હોય, ગંજી પાના આવે ને ત્યારે એના હાથમાં ન લેવા. ઘણા કે અમે ખોટું ખોટું રમીએ છીએ, ખોટું રમતો હોય ને ક્યારેક હાસું રમવા માંડશે. હા, એ થાય જ, તમારે વિચાર આવે ના રે નહીં, એને દૂરથી નમસ્કાર કરવા. એમાંથી કેટલાનું પતન છું કયો? યુધિષ્ઠિર તો ધર્મ રાજા કહેવાય, ધર્મનો અવતાર કહેવાય, એની બુદ્ધિ પણ જુગાર રમવાથી ફરી ગઈ છે. આ શેર બજાર પણ એક જુગાર છે, એ તમારે એમાંય ક્યારે હાથ ન નાખવો સુખી થવું હોય તો. પમદી એક છોકરો આવ્યો હતો, મને કહે ધંધો કરવો, શું કરવું તમે કહો એ કરું. મેં શું કરતો હતો? શેર બજારનું. એ કે આમ હું લેતો નતો પણ કમિશન એમાં કંઈક મળતું છે. મેં કીધું કેમ? તો કે હવે બંધ કરવું પડ્યું, એમાં કાંઈ શેર નહીં. તે મેં તને આજ ખબર પડી કે એમાં કાંઈ શેર નહીં? એ તો ઘણા વર્ષથી લોકોને એમાં ખબર છે ને, બધાને અનુભવ છે, કેટલાય હુઈ ગયા છે એમાં. તો એક ભાઈ 25 કરોડ કમાણો, કેટલા? બહારથી તાળું મારે અંદર ઓફિસમાં બેસે, કોઈ જોઈ ન જાય એટલે. પછી પાછો એવો રમ્યો, હત્યાવી ગયા, 2 ઘરના લઈને ગયો. પછી એણે નેમ લઈ લીધું કે આ ધંધો કોઈ દી કરવો. અત્યાર સુધીમાં શેર બજારમાં કોઈ જીત્યો હોય ને કોઈને કઈ કમાણી થયું સંભળાતું નથી, કેમ લાગે તમને? જુગાર જ કહેવાય ને એક પ્રકારનો. માટે ધંધો ન કરતા પૈસાવાળા થવા માટે. અત્યારે શું છે, લોકોને તરત પૈસાવાળા થઈ જાય એક રાતમાં. હા, તો હું પૈસાને કરવા છે? કહો, શાંતિથી મહેનત કરો, પરસેવાની કમાણી છે ને એ સુખ આપશે. અમથું એમને મળી ગયેલું છે ને તો એ સુખ નહીં લેવા દે. એટલે 4 ચોર હતા ને, એ કે દ્રવ્ય મળો, દ્રવ્ય મળો, દ્રવ્ય એ કે દ્રવ્ય મળશે આકાશવાણીથી કે દુઃખ બહુ આવશે. તો કે જેટલું દુઃખ આવું એટલું આવે, પણ દ્રવ્ય મળો. અમારે તો દ્રવ્ય જોવે છે. તે રસ્તામાં આવેલા હતા, 4 મણ હોવાનું મળ્યું. એક એક મણ લઈને ઘર ભેગા ન થઈ ગયા અને વિચાર કર્યો હોનું મળ્યું લાડવા ખાઈ. 2 જણા લાડવા લેવા મોકલ્યા, 2 જણા અહીંયા હોનાનું ધ્યાન રાખવા બેઠા. ઓલા 2 અહીંયા બેઠા હતા ને એને વિચાર્યો, કળિયે પ્રવેશ કર્યો કે ઓલા લાડવા લેવા ગયા ને આવે ને એટલે પાણી ભરવા મોકલવા વાયમાં, ઉપરથી પથરા નાખીને મારી નાખવા, એટલે 2-2 મણ આપણે રહે. તો ઓલા લાડવા બનાવી ગયા, ન્યાય એને એમાંય કળિયે પ્રવેશ કર્યો. એ કે 2 પ્રકારના લાડવા કરી, એકમાં ઝેર નાખી અને એક ઝેર વિનાના કરી. ઈવડા 2 પ્રકારના લાડવા કર્યા, ઝેર નાખ્યું ને એમાં ઘી બહુ નાખ્યું, તસ્તસ્તા કર્યા નીતરદાવ, અને બીજા પોતા માટે કોરા મોરા કર્યા. એ 2 પ્રકારના લાડવા લઈને આવડે આવ્યા, કે પાણી ભરી આવો, પાણી ભરવા ગયા દાવડે પથરા નાખીને મારી નાખ્યા. લાડવા જોયા તો 2 પ્રકાર, કે માળા બેટા એના માટે હારા લાવ્યા, આપણી માટે ઘી વિના લાવ્યા, હારા ખાધા ધી ન્યા હોઈ ગયા. 4 મણ હોવાનું પીડ્યું રહ્યું, એ કરતા એક એક મણ લઈને ઘર ભેગા થઈ ગયા હોત તો હજી હાલત એના બાપ દાદા ખૂટ્યું ન હોત હજી, બોલો. પણ કલેશ અને હરખા વિચારો આવવા જ નહોતી. એ ઊંધું જ કરાવે તમારે. પૈસામાં પ્રેમ જાગે એટલે માણસ હું ન કરે પછી એ કાંઈ કહી ન શકે. માટે ધર્મથી કમાઈજો. અનિતિ ક્યારેય ન કરતા સુખી થવું હોય તો. અનિતિથી મેળેલું દ્રવ્ય 10 વર્ષ રહે છે એમ શાસ્ત્રમાં કહેવાય છે. 10 વર્ષ એનો દહકો હોય છે. પછી હોય ને એ હમળું લઈને જાય છે. હા, માટે ભલે આખો ન મળે તો અડધો ખાજો, પણ જીવનમાં અનિતિ ક્યારેય ન કરતા સુખી થવું હોય તો. પ્રજા ગાંડી થાય. હા, એ કોઈ રીતે સુખ નહીં આવે. અનિતિથી કમાણી કરેલો પૈસો એ કોઈને સુખ લેવા દે નહીં. માટે આ કથા આપણને શીખવાડે છે કે પૈસામાં બહુ પ્રેમ ન કરતા, પ્રેમ ભગવાનમાં કરો. આ લોકના વસ્તુ પદાર્થમાં બહુ પ્રેમ નહીં કરતા, એ તમને દુઃખી દુઃખી કરી નાખશે. પ્રેમ કરવો હોય તો ભગવાનમાં કરો. એ સુખનું ઘર છે ભાઈ, એ સુખનું મૂળ છે. માટે એમાં પ્રેમ વધારતા જાઓ અને સુખ આવે કે દુઃખ આવે એમાં ધીરજ રાખો. ભગવાનને ન ભૂલો ક્યારેય. એ આ કથાનો અર્થ છે. આગળની કથા આવતીકાલે.